મંત્ર સફળ મંત્રો ઘણા જે જગતમાં છે તેમાં પણ એની એક લાયકાત ત્રણ પ્રકારની રહેલી છે કે ત્રણ પ્રકારના મંત્રોની લાયકાત હોય તે મંત્ર આપણને સફળ બની શકે. સૌથી પહેલો છે સંબોધન મંત્રમાં હોવું જોઈએ, પછી વિશેષણ હોવું જોઈએ, અને પછી દ્રવણ હોવું જોઈએ. નમો અરિયંતાણમની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે નમો એ સંબોધન છે, અરિયંત પરમાત્માને સંબોધન છે, મારા શૂન્ય થવાની એક પ્રક્રિયા છે. સંસારને જે અનંત કાળથી મેં નમસ્કાર કર્યો છે તેમાંથી દૂર ખસીને હું આ નમસ્કાર પ્રભુ આપને કરું છું એમ કરીને સંબોધન રૂપી મંત્રનું પહેલું પાદ સફળ રીતે પ્રાપ્ત કરીએ છીએ. અરિયંત પરમાત્મામાં તો વિશિષ્ટતા કેટલી રહેલી છે. વિશેષણ શું છે? તો કે છે ગુણ પ્રકર્ષવાન છે, અચિંત્ય શક્તિમાન છે, અને સર્વથા પરાર્થ રસિક છે. એવા અરિયંત પરમાત્માને જ્યારે નમસ્કાર થાય છે એ સંબોધન વિશેષણને પામે છે. અને એ ક્યાં શું કરે છે? તો કે છે પછી દ્રવણ થાય છે, દ્વિપાક્ષિક દ્રવણ. જેમ ભક્ત પોતે દીન બની જાય છે એમ દયાળુ પ્રભુ નીચે આવીને આપણી સાથે ભળીને દ્રવણ પામીને તેમના પોતાનો જ આત્મ પ્રત્યય આપણને પ્રાપ્ત કરાવી આપે છે. વાક, પ્રાણ અને મન એ ત્રણની આરાધના દ્વારા આપણે જપ સાધનાને પ્રાપ્ત કરી શકીએ. પણ મેં જે કહ્યું તેમ જપ સાધનાની શરૂઆત કરનાર પ્રત્યેક વ્યક્તિને મોહરાજા ચાર રીતિએ પરાસ્ત કરવા માટે તૈયાર બને છે. સૌથી પહેલાં જપ સાધનાની શરૂઆત કરનાર વ્યક્તિને મનમાં વિકલ્પ થાય કે આ શું માંડ્યું છે, આ શુક્રવારની સવારે આજે ઓફિસ ગોઈંગ ટાઈમમાં અત્યારે બધી આ શું માંડ્યું છે બધું, કે હકીકતમાં આવી વસ્તુ આપણને ફાવે નહીં. અને આપણી આજુબાજુનું એક આનંદ પ્રમોદનું સલામત કુંડાળું એવું છે કે એ કુંડાળામાંથી બહાર નીકળનારને પરાણે પાછું અંદરમાં લઈ જાય, એટલે કે ચાલો જાવા દો હમણાં ઉતાવળ નથી. મોહરાજા સૌથી પહેલાં સાત્વિક જીવનની શરૂઆત કરનારને પોતાના દેશમાંથી આતિદેશિકમાં જવા ન દે આવા વિકલ્પો કરીને કે મને આ કંઈ બહુ ફાવતું નથી, મને સમાવર્તન બહુ જચતું નથી, આ મને ફાવતું નથી એમ કરીને સૌથી પહેલી ચાલ મોહરાજાની શું છે કે કોઈ સાત્વિક પ્રવૃત્તિ શરૂ કરીએ એને ત્યાં ને ત્યાં બંધ કરાવી દઈએ. આ પહેલી ચાલ. મોટાભાગના લોકો આની પાસે જ હારી જાય છે કે ભાઈ મને કંઈ ફાવતું નથી. પણ પાછા ધૃતિને લઈને જે કોઈ જપની સાધના આગળ કરવા નીકળે એને મોહરાજા બીજું શસ્ત્ર અપનાવે છે. એ શું કરાવે છે? રસ્તો ચતરાવી દે છે. રસ્તો ચતરાવી દે છે એટલે પોતાને લાગે કે હું સાધના કરું છું, પણ ઘણા સમય પછી એમ લાગે કે ભાઈ હું તો ઘણે બધે દૂર વયો ગયો. અર્થાત સાધના કરવા છતાં પણ પોતાના લક્ષ્યથી ખૂબ દૂર છું એવી એક અંદરમાં પ્રતીતિ ઉત્પન્ન થાય. એ મોહરાજાનું કાર્ય છે કે ભાઈ હું તો રસ્તો ભૂલી ગયો એટલે પાછું વળી પાછું આવવું અને ફરીથી શરૂ કરવું. આ મોહરાજાની બીજી ચાલ છે. અને બન્યું છે પણ એવું કે ઘણા સાત્વિક લોકો આરાધના કરવાની જ્યારે શરૂઆત કરે છે ત્યારે આગળ ચાલીને રસ્તો ચાતરીને પ્રભુએ બતાવેલા મહાજન માર્ગને યુક્તિને શાસ્ત્ર સંમત માત મૂકીને સ્વમતિથી વિશિષ્ટ વિશિષ્ટ પ્રકારના માર્ગમાં જાય છે તેને કારણે 5-10 વર્ષે એને એમ લાગે છે કે આપણે ભૂલ કરી ગયા. તો મારી તો આપને હાથ જોડીને વિનંતી છે કે આ પ્રભુનું જયવંતા શાસનમાં આરાધનામાં કદાચ પ્રગતિ ઓછી થાય પણ પ્રભુના આજ્ઞારૂપી સામ્રાજ્યની બહાર નીકળીને પ્રવચનની આરાધના મૂકીને કોઈ સ્વમતિની આરાધનામાં જશું તો આપણે તેમાં સુરક્ષિત નથી. આ મોહરાજાની બીજી ચાલ છે. સાધના કરનાર સાધકને 5 વર્ષે 7 વર્ષે એક નવો અંદરમાં અંધકાર ઉત્પન્ન થતો દેખાય છે કે મારી તો કોઈ પ્રગતિ જ થતી નથી. હું આટલી બધી આરાધના કરું છું, જપ કરું છું, ધ્યાન કરું છું, આ અનુષ્ઠાન કરું છું પણ હકીકતમાં મને પોતાની પ્રગતિ દેખાતી નથી. આ પણ મોહરાજાની ચાલ છે. ઇટ સ્ટેગ્નેટ્સ યોર પ્રોગ્રેસ. તમને એમ જ લાગે કે આ 10 વર્ષ સુધી મેં આરાધના કરી પણ એમાં હું કોઈ જાતનો વિકાસ પામી ન શક્યો. એટલે શું કરે છે? ત્યાં મૂકી દે છે કે ભાઈ 5 વર્ષ પછી 10 વર્ષ પછી સમાવરોધર મને આ ફાવતું નથી એમ. આ મોહરાજાની ત્રીજી ચાલ છે. અને ચોથી ચાલ જે છે એ તો એટલી બધી વિચિત્ર અને એટલી બધી સટલ છે કે એ શું કરે છે કે સાધના કરનાર વ્યક્તિને પોતાના જીવનમાં સાત્વિકતાનું અભિમાન રૂપી દે છે. હું સાત્વિક છું, હું સાત્વિક છું, હું બધાને જણાવનાર છું એમ કરીને આ એસણામાં એની સાધના મોહરાજા દાંત કાઢે છે. ઇટ ઇઝ હુ હી સ્માઇલ્સ એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ. પોતાના જીવનના અંતે આ મોહરાજા અંદરમાં એક નક્કી કરે છે, કાંઈ વાંધો નહીં, તું મારા સામ્રાજ્યમાં સાબુત છું, ભાષણ આપીને આવ, પણ છેવટે તો મારા સામ્રાજ્યને મારા વર્તુળમાં જ છું. આ મોહરાજાની ચોથી ચાલ છે. અહીં બેઠેલો આ જૈન સંઘ યોગી કુળમાં જન્મેલો સંઘ છે એમની પાસે આજે સમાજ એક વિશિષ્ટ અપેક્ષા રાખે છે જે આજે આ જપ સાધના દ્વારા આપણે જીવંત કરવાની છે. ભગવાનનો માર્ગ એ માત્ર કોઈ સાંપ્રદાયિક માર્ગ નહોતો. ભગવાનનો માર્ગ આખી વિશ્વની પ્રકૃતિનો અનુભવ કરીને એ પ્રકૃતિને કેમ પહોંચવું તેના માટેનો બતાવેલો હતો. આવી યોગ સાધનામાં જવા માટે આપણે નમસ્કાર મંત્રની અથવા તો બીજા ગમે તે મંત્રની યોગ્ય સાધના કરીને વિશેષ આગળ જઈએ તે રીતે જોવું જોઈએ. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે સ્મૃતિ નાશ એ જ કર્મનાશ છે. સ્મૃતિઓનો નાશ કરવો એ જ હકીકતમાં સાધના છે. અને જે સ્પંદન અને જે તરંગો દ્વારા આપણે નિતનિત નવા નવા સંકલ્પ વિકલ્પો ઉત્પન્ન કરીએ છીએ તેને શાંત કરીને એક નિર્વિચાર નિર્વિકાર સ્થિતિમાં જવા માટે આ જપનું આલંબન લેવું જોશે. જપને પણ દ્વાદશાંગીમય કહ્યો છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ દ્વાદશાંગીની આરાધના કહી છે, તો જપ શાસ્ત્રમાં પણ એક દ્વાદશાંગીની આરાધના છે. જેમ સિદ્ધચક્ર અને નવપદજી એમ નવપદની આરાધના છે, એવી આમાં તંત્રશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રમાં પણ એક બિંદુ નવકની આરાધના છે. આપને ઘણીવાર એમ લાગશે કે આ વિષય ઘણો સ્થૂળ અને સૂક્ષ્મ છે, પણ હું આપને ખાતરીપૂર્વક કહેવા માગું છું કે માત્ર જો પ્રમાણિકતાથી એક વર્ષને માટે આ જપ સાધનાને જીવનમાં સ્વીકારશો તો આ બધા ચેતનાના તણખા તમારા જીવનમાંથી ઝરીને આ જે વાત છે તમારા સ્વાનુભવની બનશે. પહેલી ત્રણ છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત દશા એટલે ઇન્દ્રિયોનો આશ્રય લઈને આ જગતને જોવું. ઇન્દ્રિયોને શાસ્ત્રમાં છિદ્રો કહ્યા છે. છિદ્રો દ્વારા જગતને જોવું એ કેટલું હાસ્યાસ્પદ છે, પણ આપણે હકીકતમાં જગતને શેનેથી જોઈએ છીએ? આપણી ઇન્દ્રિયોથી જ આપણે આ જગતને જોઈએ છીએ, એ આપણી જાગ્રત દશા છે. અને આ ચારાંગમાં કહ્યું છે કે જે સૂતેલો છે એના પાંચ જાગે છે. જેનો આત્મા સૂતેલો છે એની પાંચે ઇન્દ્રિયો જાગેલી છે. આ પહેલી સૌથી પહેલાં જાગ્રત દશા થઈ. જાગ્રત દશામાંથી સ્વપ્ન દશા બીજી આવે છે. એ કહી છે તો કે છે કે અંતઃકરણ ચતુષ્ઠય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને આશ્રિત જે સંકલ્પ વિકલ્પો કરીને પ્રગતિ કરે તે એની સ્વપ્ન દશા છે. અને સુષુપ્તિ દશા એટલે ઇન્દ્રિયોના ઉપરામવાળી સુષુપ્તિ દશા છે, કે જપ કરતાં 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 શાંત બનીને પોતાના ઇન્દ્રિયોના આવરણથી દૂર બનીને પોતે સુષુપ્તિમાં સુષુમણામાં જાય. ઈડા અને પિંગલાને દૂર કરીને પોતે સુષુમણા નાડીને જાગ્રત કરે એને સુષુપ્તિ દશા કહે છે. આ ત્રણની વાત બહાર થઈ. અહીંથી જપનું પર્યવસાન બિંદુમાં આવે છે. આખા એ જગતમાં સૂક્ષ્માતી સૂક્ષ્મ અંતિમ શબ્દનો કોઈ હોય તો તે બિંદુ છે. બિંદુ પછી અમાત્ર સ્થિતિ છે. ત્રિમાત્રમાંથી રાગ દ્વેષ અને મોહરૂપી સંસારમાંથી આપણે દૂર થઈને બિંદુમાં જવાનું છે, અર્ધમાત્રામાં જવાનું છે. અને બિંદુ નવકનું આરોહણ ત્યાંથી શરૂ થાય છે. એ બિંદુ નવકનું આરોહણ એટલે યોગીઓને માટેનો એ અદ્ભુત આનંદનો વિષય છે. બિંદુમાં આવ્યા તમે એટલે સંકલ્પ વિકલ્પથી દૂર બનીને ત્રિમાત્રરૂપી સંસારથી દૂર બનીને એક અર્ધમાત્રરૂપી તમે સંસારમાં આવ્યા કે જ્યાંથી ઉપરનું આરોહણ કરવાનું શક્ય છે. સામાન્ય માનવી માટે પણ આ આરોહણ શક્ય છે. આ કોઈ અશક્યની યોગીની માત્રની વાત નથી. આપણે બધા જ આપણા જીવનમાં એક શિસ્તભર જો જપની સાધના કરીએ તો થઈ શકે છે. તો વોટ આર ધોઝ 9 સ્ટેપ્સ, આ 9 પગલાં ક્યાં છે? તો કે બિંદુ, પછી અર્ધચંદ્ર, પછી રોધિની, પછી નાદ, પછી નાદાંત, શક્તિ, વ્યાપીની, સમના અને ઉન્મના. આ 9 સ્ટેજ છે. સંક્ષિપ્તમાં જ એની માત્ર આપની પાસે વાત મૂકું છું, પણ આમાંના કોઈ પણ સ્થળ ઉપર જ્યારે સાધક પહોંચે છે ત્યારે એનું જીવન એટલું આનંદથી ભરાઈ જાય છે. એને એમ લાગે છે કે હવે તો આમ અમર ભાઈ એની જે પ્રાપ્તિ જે છે એ આમાંથી આવી શકે છે. તો બિંદુમાંથી આગળ જઈને અર્ધચંદ્ર, તો સહસ્રારમાંથી એક અમૃત રસ ઝરી રહ્યો છે. આ સંસારના રસ ઘણા ચાખ્યા, પણ સહસ્રારમાંથી જે એક અમૃત રસ ઝરી રહ્યો છે પોતાના શુદ્ધ સ્વરૂપના ચૈતન્યનો આનંદનો, એ અર્ધચંદ્રની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. બિંદુ પછીનું દ્વાર અર્ધચંદ્ર છે. અને અર્ધચંદ્ર પછી કઈ સ્થિતિ છે? તો કે રોધિની છે. જગતમાં જે આપણી ચેતના વેડફાઈ જતી હતી એને રોધ થઈ જાય છે. અર્થાત આપણે આપણા પોતાના સ્વરૂપમાં આવી જઈએ છીએ અને રોધિની દશામાં આપણે પ્રાપ્ત થઈએ છીએ. ત્યારથી પછી નાદ ઉત્પન્ન થાય છે. આ શબ્દ જે છે એ આખરે તો નાદમાં પર્યવસિત થાય છે. અને નાદનું શ્રવણ એ તો યોગીઓનો માટેનો એક અત્યંત આનંદનો પ્રાપ્તિનો વિષય છે. એ નાદ કેવો છે? તો કે દિવ્ય નાદ. અંદરમાં 6 પ્રકારના ચાલી રહ્યા છે. હમણાં જ ઝુબિન મહેતાએ જે સંગીત આપ્યું ને મુંબઈમાં ને બધે, એના રચયિતા કોણ હતા? બીથોવન. અને બીથોવન જન્મેથી જ પોતે બેરા હતા, પણ એમને વિચાર કરો કે અંદરમાં રહેલા અનાહત નાદના શ્રવણથી એમને શું સુંદર સંગીત આપેલું છે. આ સંગીત દિવ્ય સંગીત છે. તો એ બતાવે છે કે અંદરમાં ચાલી રહેલો અનાહત જે અથડાયા વગર સ્વયં ચાલી રહેલા એવા અનાહત નાદની પ્રાપ્તિ એ જપ સાધકની સિદ્ધિનો પ્રવેશ દ્વાર છે. તો નાદમાં આવે અને નાદ પછી નાદાંતમાં આવે. શબ્દ જપ છે એ જપ આગળ ચાલીને નાદમાં આવે, નાદમાંથી પ્રકાશમાં આવે, પ્રકાશમાંથી લયમાં આવે, ત્યાર પછી આવે છે શક્તિ. અર્થાત હકીકતમાં આપણા શિવ સ્વરૂપથી આપણે છૂટા પડી ગયા છીએ, માટે આ અજંપો છે. જપ સાધના આપણને આપણા પોતાના મૂળ સ્ત્રોતની સાથે જોડી દેવા માંગે છે. શાસ્ત્રમાં યુગલિયા યુગલિક યુગની જે વાત આવે છે તેનો તાત્વિક અર્થ એક જ છે કે અંદરમાં રહેલી શક્તિ અને શિવ તત્વ જ્યારે બંને ભેગું થાય છે ત્યારે ઈપ્સિત ઈચ્છેલી વસ્તુ ત્યાંને ત્યાં પ્રાપ્ત થઈ શકે એવી શક્તિ આ જપમાં રહેલી છે. અને એટલા માટે જ મંત્રને સર્વકર્તૃત્વ, સર્વજ્ઞાતૃત્વ, પૂર્ણત્વ, નિત્યત્વ અને સ્વતંત્ર એવી પાંચ શક્તિઓ જપ મંત્રમાં રહેલી છે. તેનેથી આપણે સંકોચને કારણે દૂર થયેલા છીએ અને પ્રાપ્ત કરી શકતા નથી. તો શક્તિ અને વ્યાપીની અને પછી સમના અને ઉન્મના અતિમન ક્ષેત્રમાં આ જાપ આપણને લઈ જાય છે. નમસ્કાર. મંત્રની આરાધના કરનારને પ્રભુની સાથે એક બાળક ભાવે જ્યારે અર્યન પરમાત્માની સાથેનું એનું યુંજન થાય છે ત્યારે કહે છે કે નવ પ્રકારની ભ્રાંતિ આ જપ સાધના દ્વારા દૂર થાય છે. બહુ સુંદર વાત છે. એક આરાધક અર્યંત પરમાત્માની ભક્તિ કરે છે, ભક્તિ કરતા કરતા પોતે પ્રમાદવશ અર્યંતને ભૂલી ગયો અને જેમ નાનું બાળક પોતાની માતા સુવાડીને ગઈ હોય બહાર અને એની માતા બહાર હોય અને બાળક એકદમ જાગી જાય અને પછી કેવું રડે છે ખબર છે? કોઈથી છાનું ન રહે બાળક, કેમ કે એને એની માતા જોઈએ છીએ. એમાં સાધક કહે છે કે ભગવંત હું તો આપને ભૂલી ગયો પણ તમે મને કેમ ભૂલી ગયા? તમે મને ભૂલી ગયા એમાં હું મને ભૂલી ગયો. ભગવંત આપ મને ભૂલી ગયા મને મારી પોતાની વિસ્મૃતિ થઈ. તો આ પેલી બે ભ્રાંતિનું નિવારણ, તદ ભ્રાંતિ મદ ભ્રાંતિ રીદૃશી, ભગવાન આપને હું ભૂલ્યો એમાં હું મારી જાતને ભૂલ્યો. તો સાધકે સૌથી પહેલા શું કરવાનું છે? પ્રભુને યાદ કરવાના છે. પ્રભુને યાદ કરો એટલે પોતાની જાતનું સ્વરૂપ આવી શકે. તો કે છે કે આગળ ચાલીને શું કરો છો કે આપ જ્યારે માત્ર મને અંતર્મુખ લઈ જવા માટે મારી સામું જોવો છો અને મને જગતની ભ્રાંતિ થાય છે. એક પ્રભુના દર્શનમાં, પ્રભુના વચનમાં, પ્રભુના આજ્ઞા પાલનમાં આ સંસારને ભૂલાવી દેવાની શક્તિ રહેલી છે. તદ ભ્રાંતિ, પેલા તમારી ભ્રાંતિ થઈ, એ ભ્રાંતિમાં મારી ભ્રાંતિ થઈ, પણ આપે જ્યારે મારી સામે જોયું ત્યારે જગત ભ્રાંતિ થઈ, અને આપે જ્યારે સસ્મિત વદને મને સ્વીકાર બાળક તરીકે કર્યો ત્યારે મને પાશ એટલે કે બંધનમાંથી ભ્રાંતિ થઈ, અને મારો જપ હવે શરૂ થાય છે તમારા નામનું. એ જપ જ્યારે આગળ ચાલે છે ત્યારે શું થાય છે? તો કે સૌથી પહેલા શબ્દની ભ્રાંતિ થાય છે, નાદમાં પરિણામ થાય છે, ત્યારે શબ્દ ભૂલાઈ જાય છે, અનક્ષર શ્રુતમાં જાય છે. શબ્દ શ્રુત અને અનક્ષર શ્રુત નાદની ભ્રાંતિ થાય છે, નાદ પછી લયની ભ્રાંતિ થાય છે, લય પછી પ્રકાશની ભ્રાંતિ થાય છે, પછી દ્વૈતની ભ્રાંતિ થાય છે અને છેવટે ભ્રાંતિની ભ્રાંતિ થાય છે. આવી એક અદ્ભુત શક્તિ નમસ્કાર મંત્રના રહેલી છે. પ્રત્યેક વ્યક્તિને તે પોતાના જીવનમાં પ્રાપ્ત કરી શકે તેવી વાત રહેલી છે. આપની પાસે આ મંત્રોની જ્યારે સાધનાની વાત કરું છું ત્યારે તેમાં રહેલા પંચ અવતાર તત્વ, પંચ ગુરુ તત્વ, પંચભૂત તત્વ એની પણ સૂક્ષ્મતામાંથી વાત કરવાની છે કે એક અદ્ભુત વિજ્ઞાન આ જપ સાધકને સામે ચાલીને પોતાના હૃદયમાં વિસ્ફોટ કરતું આવે છે. જપની આરાધના કરનારને જપમાં રહેલું પંચ અવતાર તત્વ છે. આપણે ત્યાં પાંચ કલ્યાણકોની આરાધના થાય છે, પાંચે કલ્યાણકોની આરાધના આપણે કરીએ છીએ, ચ્યવન અને જન્મ, ત્યાર પછી દીક્ષા કલ્યાણક, કૈવલ્ય કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. ઉપનિષદોમાં તેને પાંચ પ્રકારના અવતાર કાર્યને કહેલું છે. સૌથી પહેલા મીન અવતાર, પછી કુર્મ અવતાર, પછી વારાહી અવતાર, નૃસિંહ અવતાર અને વામન અવતાર. એ શું કરે છે? તો કે જપ કરનાર પ્રત્યેક વ્યક્તિને સંસારનો પ્રલય કરીને મીન શક્તિ તરીકે સંગ્રહ કરે છે. સૌથી પહેલા એને પોતાને બચાવી રાખે છે. મીન શક્તિનું કાર્ય શું છે? કે પોત પોતાના આત્માને સુરક્ષિત રાખવા માટે એ મીન શક્તિ તરીકેનું કાર્ય કરે છે. એ આગળ ચાલીને શું કરે છે? કે જગતમાં મારું પોતાનું અસ્તિત્વ વેડફાઈ ન જાય એટલા માટે કુર્મ શક્તિ બનીને મારો સંગ્રહ કરે છે. પછી આગળ ચાલીને શું કરે છે? કે મારા વિકાસ કરવાને માટે વારાહી શક્તિરૂપી બને છે અને નૃસિંહ એટલે જે અવરોધ આવે છે તેને દૂર કરવા માટે નૃસિંહ શક્તિ બને છે અને છેવટે વિશ્વમાં મારા સ્વના વિસર્જનને માટે વામન શક્તિ બને છે. તો આપણા પણ જીવનમાં જેમ અરિહંત તીર્થંકર પરમાત્માના કલ્યાણકો ઉજવાય છે એમ ઉપયોગો લક્ષણમ જ્યારે મંત્રમાં આપણે આવીએ છીએ ત્યારે આપણું ચવન અને જન્મ થાય છે. આપણા પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ્યારે જઈએ છીએ ત્યારે એમ લાગે છે કે ખરેખર મારો પોતાનો જન્મ તો આ ઉજવવાનો છે. આ જન્મારોહણની એમની જે શતાબ્દી ઉજવી 30મી સાલ ઉજવીએ છીએ તો આપણું પોતાનું ચવન ક્યારે થશે? ગુરુ ભગવંત પાસે માગણી એ કરવાની છે કે અનંત કાળથી આ સંસારમાં મારી ચેતનાને વેડફીને મેં મારા અનંત ભાવ બગાડ્યા છે, પ્રભુ હવે મને આપના ચરણમાં રાખીને મારો ચવન અને જન્મ આવે. ઉપયોગો લક્ષણમ, ઉપયોગ પછી ઉપગ્રહની જ્યારે વાત આવે છે ત્યારે મૈત્રાદિભાવ જેના જીવનમાં આવે છે એ જ સાચું દીક્ષા કલ્યાણક છે. અને પછી દલતયા જીવ પરમાત્મા, મારો આત્મા એ પરમાત્માથી જુદો નથી, એ જ્યારે વાત આવે છે ત્યારે જીવનમાં કૈવલ્ય આવે છે. અને છેવટે ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત, એવી મંત્રાક્ષરોની આરાધના થાય છે ત્યારે આ મારા પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિર્માણ થઈ શકે છે. આ પંચ અવતારને મંત્રશક્તિ દ્વારા આપણે આપણામાં જન્મ આપવાનો છે. અને એવી જ રીતે આજે ગુરુના ઋણ ચૂકવવાની વાત છે તો મંત્રમાં રહેલું ગુરુ તત્વ પણ આપણું રક્ષણ કરી રહ્યું છે. એક ગંગા આ દેશમાં વહી રહી છે અને તેનો ઉપકાર જો આપણે ખરેખર ચૂકવી ન શકીએ તો ગુરુના ચરણમાંથી તો પાંચ ગંગા વહી રહી છે. આ પાંચે ગંગામાં સ્નાન કરવું એ જ આજના દિવસનું ખરેખર કર્તવ્ય છે. ગુરુ શું કરે છે? ગુરુ તત્વની વાત છે. ગુરુ એટલે જે જેને ગુરુ માનવા, ગુરુ તત્વ આજે જગતમાં ગુરુ તત્વનો વિરહ નથી. એ ગુરુ તત્વ શું કરે છે? તો કે સૌથી પહેલા મારી ચેતનાનો સંગ્રહ કરે છે. અનંત કાળથી મારી ચેતના સંસારમાં જે વેડફાઈ જતી હતી તેમાંથી સંગ્રહ કરે છે. દીક્ષા તો ભલે પછી લઈએ પણ દ્રષ્ટિ દીક્ષા મળવી એ પણ જીવનનું મોટું સૌભાગ્ય છે. એ ગુરુ જ્યારે દ્રષ્ટિ દીક્ષા આપે છે, આપણો સ્વીકાર કરે છે, ત્યારે સંગ્રહ નામનો પહેલો ઉપકાર કરે છે. સંગ્રહમાંથી પ્રતિગ્રહ કરે છે, આપણો સ્વીકાર કરે છે. જો આપણો સ્વીકારનો ગુરુએ કર્યો હોત તો આપણા સંસારમાં આપણે ક્યાં જઈ શકત? તો સૌથી પહેલા સંગ્રહ કરે છે, પછી પ્રતિગ્રહ કરે છે, અને પ્રતિગ્રહ પછી વિગ્રહ કરે છે. જે અમૂર્ત તત્વ છે એ અમૂર્ત તત્વને મૂર્ત કરવા માટે ગુરુ ભગવંત નીચે આવ્યા છે. કોઈ શહેરમાં બહુ જ ભીડથી કોઈ સરઘસ ચાલી રહ્યું હોય, નાનું બાળક ઉભેલું હોય, એ જોઈ ન શકે. કેમ કે એટલી બધી ભીડ છે કે બાળકની ઊંચાઈ જેટલી નાની છે કે ભીડમાં રહેલા કોઈ પ્રભુના વરઘોડાને જોઈ ન શકે. તો ત્યારે બાપ શું કરે ખબર છે? અમારા કાઠિયાવાડમાં તો એવું કરે કે એને કાંધે બેસાડી દઈએ કે જોઈ લે ભાઈ, જોઈ લે બધો આ સરઘસ જાય છે. એમાં ગુરુ ભગવંતોએ અમૂર્ત તત્વને જોવા માટે પોતાની કાંધ ઉપર આપણને બેસાડીને કહ્યું છે કે આખી દિવ્ય ચેતનાનું જો આલોક જોવા માટે તમે જુઓ. આ વિગ્રહ કરીને આપણને તીર્થંકર પરમાત્માના શાસનનો અનુભવ કરાવેલો છે. એવું આ વિગ્રહ તત્વ ગુરુમાં રહેલું છે. અને વિગ્રહ પછી શું કરે છે? પરિગ્રહ કરે છે. પોતાની જે પણ સંપત્તિ જે છે એ પોતાના શિષ્યને માટે છે. આપણા જીવનમાં જે પરિગ્રહ છે એ આપણા પોતાના માટે છે, માટે અજંપો છે, માટે સમસ્યા છે. પણ ગુરુઓ પાસે જે સંપત્તિ છે એ પરિગ્રહ કરીને બધાની બધા શિષ્યોને આપે છે અને છેવટે અનુગ્રહ કરે છે. અનુગ્રહ દ્વારા જ્યારે પણ મંત્ર જાપ દ્વારા ગુરુઓને યાદ કરો ત્યારે તમારા જીવનમાં એનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. જપ સાધકને આ ગુરુ તત્વની એક અદ્ભુત દીક્ષા મળેલી હોય છે કે જેને કારણે જેમ જેમ જપનો વિકાસ થતો જાય તેમ તેમ એને પોતાના જીવનમાં, આપણા જીવનમાં જે બહારની બધી જે પ્રવૃત્તિ કરતા હો તેમાં કોઈ જ કાપવાની વાત કરતો નથી, પણ એક વખત જો આ સંઘ જપ સાધનાને પોતાનું સ્તોત્ર બનાવે, કળિયુગમાં એટલી જરૂરત છે, તો હું ખાતરીપૂર્વક આપને કહું છું કે જપ સાધના દ્વારા આપણે સમાજને એક નિર્મળતાનું, નિશ્ચિંતતાનું, નિર્ભયતાનું, નિસ્પૃહતાનું, નિરાભિમાનીતાનું, નિર્વિકારીતાનું અને નિર્વિચાર તત્વનું એક ભેટ આપી શકશું. હકીકતમાં આપણે આપણા જીવનને હવે બહુ જ શાંતિથી વિચાર કરીને આ નમસ્કાર મંત્રને સંઘમાં પ્રતિષ્ઠિત કરવાનો સમય આવી ગયો છે. ગુરુ શું કરે? બાળક બનીને જ્યારે ગુરુ પાસે જાઓ ત્યારે ગુરુ શું કરે? કે સૌથી પહેલાં જેમ બાળક આવે તો માતા શું કરે? કાઠિયાવાડમાં એના ઓવારણા લે, એમ આપણને આત્મપ્રકાશના ઓવારણાથી ગુરુ આપણું સ્વાગત કરે કે આવો ભાઈ, ભલે તમે આવ્યા. પછી શું કરે? તો કે મન વચનના નિરોધરૂપી રમકડા આપે. ગુરુ પાસે જાઓ તો શું કરે? તો કે મન વચનના નિરોધરૂપી રમકડા આપે. પછી શું કરે? તો કે આત્માનંદ રૂપી આભૂષણ ગળામાં પહેરાવે. ઘણા આભૂષણો પહેર્યા છે પણ ગુરુ કૃપાનું આભૂષણ હૃદયમાં હજી જીવનમાં પહેરવાનું બાકી છે. એવી ગુરુ કૃપા જ્યારે ત્યારે આવે, આત્માના આનંદનું આભૂષણ આપે. પછી શું કરે? બાળક છે તો કે છે એને અનાથનાદનું હાલરડું ગવડાવે. અનાથનાદનું હાલરડું ગાય અને રામ હમારા હમકો જપે, મેં બેઠ રહું વિશ્રામ. પછી જપ તો અંદરમાં ગુરુ કરે છે, આપણે કરવો પડતો નથી. એક વખત સંખ્યાથી જો નમસ્કાર મંત્રની મુક્ત સંખ્યાથી જાપ થયો એટલે અજપાજપ પ્રગટ થાય છે, અજપાજપ પ્રગટ થાય છે એટલે અંદરમાં સતત રીતે એક શ્રવણ ચાલુ થાય છે, જે આપણે સાંભળ્યા કરી છે, જેને સંજલ્પ શ્રવણ કહે છે. અને આ હતનાદનું હાલરડું ચાલી રહ્યું છે અને શું કરે છે, સમાધિમાં આપણને પ્રાપ્ત કરે છે. તો આવી ગુરુ શક્તિને જપ સાધના દ્વારા આપણે જીવનમાં અમલમાં મૂકવાની છે. આ જપ સાધનાની જે વાત આપની પાસે કરું છું એનું એક જ કારણ છે કે ઇટ ઇઝ અ મેક્સિમમ રેલેવન્સ ફોર ધ પ્રેઝન્ટ ટાઈમ્સ. વર્તમાન કાળમાં આ સંઘને અને આ જગતને આ જપ સાધના દ્વારા જ આપણે શાંતિનું અનુદાન આપી શકશું. નાનામાં નાનું બાળક આ સાધનાને શરૂ કરી શકે અને યોગી પદને પામેલા પણ યોગી આ સાધના દ્વારા જગતમાં શાંતિનું પ્રસાદન કરી શકે. તો વોટ ઇઝ ધ રેલેવન્સ ઓફ જપ સાધના ફોર ટુડે? તો કહે છે કે વ્યક્તિગત જગતમાં આ જપ સાત પ્રકારના વિશિષ્ટ દાન જપ સાધકને જીવનમાં આપે છે. સૌથી પહેલા તેના જીવનમાં સત્યનું શોધન થાય છે. સત્યનું શોધન કરવું હોય તો નમસ્કાર મહામંત્રનો જાપ જેમ જેમ જશે એમ સત્ય આપોઆપ નિરાવરણ બનીને અનાવૃત બનીને સામેથી આવશે. સત્યનું શોધન થાય છે. પદાર્થોની પ્રતિબદ્ધતાથી તૂટાય છે. આ પૃથ્વી તત્વમાં આપણે પુરાઈ ગયા છીએ. એ પૃથ્વી તત્વનો વિસ્ફોટ કરીને આપણે એમાંથી બહાર નીકળીને હવે નિરવધિ આકાશના ઉડ્ડયનમાં જવું છે. આપણને બધાને પોતપોતાના પરિચિતનું એક સલામત કુંડાળું ગમે છે. એ કુંડાળામાં રહીને જ પ્રવૃત્તિ કરવી ગમે છે. તેને સ્થાને એક જપ સાધના દ્વારા એક નિરવધિ આકાશનું ઉડ્ડયન કરવા માટેની આપને સૌને આમંત્રણ આપું છું કે સત્યનું શોધન થાય છે, પદાર્થોની પ્રતિબદ્ધતા તૂટે છે, લેશિયાઓની શુદ્ધિ થાય છે, નમસ્કાર મંત્રના જાપ દ્વારા અંદરમાં રહેલા જે આપણા અધ્યવસાયો છે એ નિર્મળ બને છે, લેશિયાઓની શુદ્ધિ થવાની સાથે દુઃખ મુક્તિ થાય છે, દેહાધ્યાસ તૂટે છે, જીવોની સાથેનું ઐક્ય થાય છે અને છેવટે પરમાત્મા ચૈતન્યની સાથે યુંજન થાય છે. આવો જપ આપણે આ સંઘમાં જીવંત કરીએ અને સમષ્ટિગત રીતે આ જપની પણ એક મોટી તાકાત રહેલી છે. જ્યારે સામૂહિક રીતે જપ સાધના થાય છે ત્યારે જગતમાં ભાવાદ્વૈતનું એક મોટું આંદોલન શરૂ થાય છે. એ ભાવાદ્વૈતના આંદોલન દ્વારા જપ સાધનાની એકમાત્ર મોટામાં મોટી તાકાત હોય અને જૈન શાસનની ક્રીડ જો કોઈ હોય તો તે નિરાગ્રહ વૃત્તિ છે. ભગવંતે મોક્ષ પ્રાપ્તિ માટે આ સંસાર અને સમાજ પાસે ક્યાંય મોરચો નહોતો માંડ્યો. હી હેડ નોટ ગિવન એની કન્ફ્રન્ટેશન ટુ સોસાયટી. એક નિરાગ્રહ વૃત્તિથી, અવિરોધ વૃત્તિથી, અનુજ્ઞા વૃત્તિથી એને આરાધના કરી અને પ્રકૃતિએ એને પોતાના ઉપર બેસાડ્યા. આપણે તો પરિસ્થિતિનો અસંતોષ, પરિસ્થિતિનો વિરોધ જ્યારે જ્યારે પણ કરીએ છીએ ત્યારે આર્ત અને રૌદ્ર ધ્યાન કરીએ છીએ. પરિસ્થિતિમાં સમતા એ ધર્મ ધ્યાન છે અને પરિસ્થિતિમાં પ્રભુત્વ એ શુક્લ ધ્યાન છે. આ જપ આપણને એ વસ્તુ આપી શકે છે. એક અપેક્ષાએ સત્યાગ્રહ કરતા પણ ગાંધીજીના સત્યાગ્રહની એ મહાપુરુષના ગયા પછી આ દેશમાં એટલી બધી વિકૃતિ આવી છે કે સત્યાગ્રહ સત્યાગ્રહના સ્વરૂપમાં રહ્યો નથી. સત્યાગ્રહ નહીં, જૈન શાસન એમ કહે છે કે નિરાગ્રહી બનો. પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો નિરાગ્રહ વૃત્તિ તમારા જીવનમાં જો આવી ગઈ તો એ નિરાગ્રહ વૃત્તિ દ્વારા જપનું મોટામાં મોટું એક અનુદાન આપણને પ્રાપ્ત કરી શકશે. તો આપને સૌને એ કહું છું કે જપ સાધના દ્વારા આ સમાજની સામે ઘણા મોરચાઓ કાઢવાની જરૂરત નથી. એકમાત્ર પોતાના સ્વરૂપમાં જશો અને જ્યારે જપ સાધના આખી એ પ્રકૃતિ સાનુકૂળ બની શકશે અને એટલા માટે જ સામૂહિક જપની જરૂરત છે. આખરે તો સમાજમાં મુઠ્ઠીભર માણસો જ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કાર્ય કરી રહ્યા છે. મુઠ્ઠીભર માણસો રાજકારણના ક્ષેત્રમાં લોકશાહીની ઉથલપાથલ કરી શકે છે. મુઠ્ઠીભર મૂડીપતિઓ અર્થકારણની ઉથલપાથલ કરી શકે છે. મુઠ્ઠીભર આવારા તત્વો આ સમાજને અજંપો આપી શકે છે. મુઠ્ઠીભર વૈજ્ઞાનિકો વિજ્ઞાનની શોધ કરી શકે છે. આપણે તો આ ભગવાનની મુઠ્ઠીમાં સમાયેલા થોડાક મુઠ્ઠીભર માણસો જોઈએ છીએ કે જે પોતાના જીવનમાં અધ્યાત્મ યોગની પ્રતિષ્ઠા કરવા માટે કટિબદ્ધ બને, વચનબદ્ધ બને અને એવા